જીવ ઈશ્વરથી વિખૂટો પડ્યો છે, જીવને પરમાત્મા સાથે પરણવું છે, પ્રભુના નામમાં એ તન્મય થાય તો ઈશ્વર સાથે એનો સંબંધ થાય. વ્યવહારમાં પણ કાયદો છે કે વેવિશાળ થયા પછી જ લગ્ન થાય છે, વેવિશાળ ન થાય ત્યાં સુધી લગ્ન થતું નથી. વેવિશાળનો અર્થ છે શબ્દ સંબંધ. અમારી કન્યા તમારે ઘેર આપીશું, આ શબ્દથી પહેલા સંબંધ થાય છે, પછી લગ્ન થાય છે. પરમાત્મા સાથે પરણવું છે તો પ્રભુ સાથે પહેલા શબ્દ સંબંધ જોડવો પડશે. પ્રભુના નામમાં તન્મય થવું જ પડશે, બીજો કોઈ ઉપાય નથી. કેટલાક લોકો એવું સમજે છે કે અમે મનથી જપ કરીએ છીએ. અરે મનથી જપ થોડો સમય જ થાય છે. શ્રી રામ શ્રી રામ, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ નો સતત જપ કરે. જગતમાં જે મહાપુરુષોને પરમાત્માના દર્શન થયા છે તે બધા જ મહાપુરુષોએ પ્રભુના નામ સાથે ખૂબ પ્રેમ કર્યો છે. અરે ભગવાન ક્યાં દેખાય છે? પરમાત્મા પ્રત્યક્ષ દેખાતા નથી, તેની પ્રભુની ભક્તિ કરવી બહુ કઠણ છે. ભગવાનની તે ભાવના રાખવી પડે છે કે આ ઠાકોરજી છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ઈશ્વર એ મૂર્તિ નથી, ઈશ્વરને મૂર્તિ સમજે એ તો ઈશ્વરનું અપમાન છે. ઈશ્વર મૂર્તિ છે? ઈશ્વરનો અર્થ થાય છે સર્વશક્તિમાન છે, જે સર્વનો આધાર છે. ઈશ્વર મૂર્તિ નથી, મૂર્તિ ઈશ્વર છે. મૂર્તિ પૂજામાં અલૌકિક તત્વ છે, મૂર્તિ પૂજા સહેલી નથી. જે સર્વવ્યાપક છે એમને એકમાં જોવા છે. મૂર્તિમાં ઈશ્વરનો ભાવ રાખવાનો છે. મૂર્તિ ઈશ્વર થઈ શકે છે, પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય તો કદાચ કોઈ પ્રભુ સાથે પ્રેમ કરી શકે. પણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા નથી, તે તો ભાવના રાખવી પડે છે. પરમાત્માનું રૂપ દેખાતું નથી, પ્રભુનું નામ દેખાય છે, અનુભવાય છે. પરમાત્મા શ્રી રામચંદ્રજીએ યોગિનીને આજ્ઞા કરી કે અહીંથી બદ્રિકાશ્રમમાં જાઓ, તમારું જીવન ત્યાં નારાયણના દર્શનમાં ધ્યાનમાં પરિપૂર્ણ કરશો એટલે મારા ધામમાં આવશો. બદ્રિક આશ્રમ અતિ દિવ્ય ભૂમિ છે, તપોભૂમિ છે. જેને લોકો બદ્રિક આશ્રમ કહે છે તેનું મૂળ નામ વિશાલા ક્ષેત્ર છે. વિશાલ રાજાએ ત્યાં તપશ્ચર્યા કરી હતી, તેથી તેને વિશાલ ક્ષેત્ર કહે છે. વિશાલ રાજાને પ્રભુના દર્શન થયા. પ્રભુએ જ્યારે તેને વરદાન માંગવાનું કહ્યું ત્યારે રાજાએ કહ્યું, નાથ હું તમારા સતત દર્શન કરું, એ વર આપો. પ્રભુ પ્રસન્ન થયા અને બીજું કંઈક વધારે માંગવાનું કહ્યું. રાજાએ કહ્યું, હજારો વર્ષ મેં તપશ્ચર્યા કરી ત્યારે આપના દર્શન થયા છે, પણ પ્રભુ આવી કસોટી બધાની કરશો નહીં. આ ક્ષેત્રમાં મેં તપ કર્યું છે, અહીં જે કોઈ તપ કરે તેને તુરત આપના દર્શન થાય. પ્રભુએ કહ્યું, તથાસ્તુ. બદ્રિક આશ્રમનો આવો મહિમા છે. ભારતના પ્રધાન દેવ નારાયણ છે. સર્વ અવતારોની સમાપ્તિ થાય છે, આ નારાયણની સમાપ્તિ થઈ નથી અને થવાની નથી. ભારતની પ્રજાનું કલ્યાણ કરવા માટે નારાયણ આજે પણ તપશ્ચર્યા કરે છે. બદ્રી નારાયણ તપ ધ્યાનનો આદર્શ જગતને બતાવે છે. એ બતાવે છે કે હું ઈશ્વર છું, છતાં ધ્યાન તપ કરું છું, તપશ્ચર્યા વગર શાંતિ મળતી નથી. પાછળથી શંકરાચાર્ય મહારાજે બદ્રિક આશ્રમમાં બદ્રી નારાયણ ભગવાનની સ્થાપના કરી છે. શંકરાચાર્યજીએ નર નારાયણના દર્શન કર્યા. શંકરાચાર્ય તો મહાન યોગી હતા. એમણે ભગવાનને કહ્યું, હું તો આપના દર્શન કરી શક્યો પણ કરિયુગના ભોગી મનુષ્યો પણ આપના દર્શન કરી શકે એવી કૃપા કરો. ભગવાને ત્યારે શંકરાચાર્યને આદેશ આપ્યો કે બદ્રિક નારાયણના નારાયણ કુંડ છે તેમાં સ્નાન કરો, ત્યાંથી તમને મારી જે મૂર્તિ મળે તેની સ્થાપના કરો. મારી મૂર્તિના જે દર્શન કરશે તેને મારા પ્રત્યક્ષ દર્શન કર્યા જેટલું ફળ મળશે. તે પ્રમાણે શ્રી શંકરાચાર્યજીએ બદ્રી નારાયણ ભગવાનની સ્થાપના કરી છે. જે જાય બદ્રી તેની કાયા સુધરી. બદ્રી ક્ષેત્રનું ભારતમાં અખંડ મહતત્વ રહ્યું છે. શ્રુત્વા રઘુત્તમ ચચો અમૃતમ અમૃત સાર કલ્પમ ગત્વા તદેવ બદ્રી તરુર ખંડ જુષ્ટમ તીર્થ તદા રઘુપતિમ મનસા સ્મરંતી ત્યક્ત્વા કલેવરમ વાપ પરમ પદમ સા. શ્રી રામચંદ્રની આજ્ઞા અનુસાર યોગીની બદ્રિક નારાયણના આશ્રમમાં જઈ આદિનારાયણ પરમાત્માનું આરાધન કરી કૃતાર્થ થઈ પરમપદને પ્રાપ્ત થઈ. આ બાજુ સમુદ્ર કિનારે પહોંચેલા વાનરો વિચારમાં પડ્યા કે આવડો મોટો દરિયો કેવી રીતે ઓળંગીશું. એટલામાં સમુદ્ર કિનારે રહેતા સંપાતિ સાથે એમનો ભેટો થયો. સંપાતિ વાનરોને મારવા તૈયાર થયો ત્યારે અંગદલાલ બોલ્યા કે રુદ્રરાજ જટાયુએ તો રામ સેવા માટે પ્રાણનો ભોગ આપ્યો, અમે રામજીની સેવા કરવા માટે આવ્યા છીએ અને આ તો અમને મારવા તૈયાર થયો છે. સંપાતિ જટાયુનો ભાઈ હતો. સંપાતિએ કહ્યું, મારા ભાઈનું તમે નામ લો છો, મારો ભાઈ ક્યાં છે? વાનરોએ સંપાતિને સગરી કથા સંભળાવી. આ સાંભળીને સંપાતિએ કહ્યું, આ રામજી જ્યારે વામન રૂપે પ્રગટ થયેલા ત્યારે મેં એમના દર્શન કર્યા છે. હવે હું અતિશય વૃદ્ધ થયો છું, હું તમને મદદ કરી શકતો નથી, પણ મને દેખાય છે કે લંકામાં અશોક વનમાં શ્રી સીતાજી વિરાજેલા છે. અહીંથી 100 યોજન દૂર સમુદ્રની વચમાં ત્રિકૂટ પર્વત ઉપર લંકા નામની નગરી છે, ત્યાં સીતાજી વિરાજે છે. તમારામાંથી જે કોઈ આ 100 યોજનનો સમુદ્ર ઓળંગી શકે તે ત્યાં સીતાજીને મળીને પાછો આવી શકે. હવે તમે સૌ અંદર અંદર વિચાર કરો કે તમારામાં કોણ એવો શક્તિશાળી છે. યન નામ સ્મૃતિ માત્ર તો અપિ રિમિતમ સંસાર વારા નિધિમ તિત્વામ ગચ્છતિ દુર્જનો અપિ પરમમ વિષ્ણુ પદમ શાશ્વતમ તસ્યેવ સ્થિતિ કારીણ સ્ત્રી જગતામ રામસ્ય ભક્તા પ્રિયા. યુયમ કિમ ન સમુદ્ર માત્ર તરણે શક્તા કથમ વાનરા. હે વાનરો, જેના નામ સ્મરણથી અતિ દુર્જન મનુષ્ય પણ આ અપાર સંસાર સાગર તરી જઈ પરમ પદ પ્રાપ્ત કરે છે એ ભગવાન શ્રી રામના તમે તો પ્રિય ભક્તજનો છો, પછી તમને આ ક્ષુદ્ર સમુદ્ર પાર કરતા શું મુશ્કેલી હોઈ શકે? આમ કહી સંપાતિ ત્યાંથી ચાલ્યા ગયા. પછી વાનરોની સભા મળી. અંગદ લાલે પૂછ્યું કે તમારામાંથી કોણ એવો શક્તિશાળી છે જે 100 યોજન સમુદ્ર પાર કરી શકે? સૌ સેનાપતિઓ ચૂપ રહ્યા. કોઈકે કહ્યું હું 10 યોજન પાર કરી શકું, કોઈકે 12 યોજનની વાત કરી, કોઈકે કંઈક વધુ કહ્યું, પરંતુ 100 યોજન પાર કરવાની શક્તિ તો કોઈ બતાવી શક્યું નહીં. અંગદલાલે કહ્યું હું 100 યોજન સમુદ્ર પાર તો કરી જાઉં, પણ પછી પાછો આવી શકું કે કેમ તે બાબત નિશ્ચિતપણે કહી શકું નહીં. જ્યારે સૌ વાનરો હતાશ થઈને બેસી રહ્યા ત્યારે જાંબવાને અંગદલાલને કહ્યું બેટા, આપણી વચ્ચે એક એવો વીર પુરુષ છે જે આ કાર્ય સહેલાઈથી કરી શકે. આમ કહી જાંબવાનજી હનુમાનજી તરફ ફર્યા. કહી રીછપતિ સુનું હનુમાના, કાચુપ સાદી રહેવું બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી, રામ કાજ લગી તઉ અવતારા. અરે વીર હનુમાન, તમે ચૂપ કેમ બેસી રહ્યા છો? તમે તો વાયુ પુત્ર છો, પવન સમાન બરવાન છો, વરી બુદ્ધિ સારી છો, વિવેકી છો, જ્ઞાની છો. આ પૃથ્વી ઉપર એવું કયું કામ છે જે તમને સાધ્ય ન હોય? રામજીના કાર્ય માટે તો તમારો જન્મ છે. જ્યારે તમારો જન્મ થયો તે જ સમયે તમે સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યા. તમારા પરાક્રમનું વર્ણન કોણ કરી શકે? જલ્દી ઉઠો, તમારું કાર્ય કરવાનો હવે સમય આવી ગયો છે. આતસ્તવત બલ મહાત્મયમ કોવા શક્નોતિ વર્ણિતુમ, ઉત્તિષ્ટ કુરુ રામસ્ય કાર્ય નપાહી સુવ્રતઃ. જામવાનના વચન સાંભળીને હનુમાનજીને આવેશ આવ્યો. દેવ બનવાની અને બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મામાં છે, પણ આત્મશક્તિને જાગૃત કરવાની છે. હનુમાનજી સમર્થ હતા, પરંતુ જામવાને તેમને સ્વરૂપનું ભાન કરાવ્યું ત્યારે તેમને આત્મશક્તિનું ભાન થયું. આત્મશક્તિ સત્સંગથી જાગૃત થાય છે. સત્સંગ વિના જીવનમાં દિવ્યતા આવતી નથી. હનુમાનજીએ આવેશમાં આવીને જામવાનને કહ્યું બોલ, તારી શું ઈચ્છા છે? તારી ઈચ્છા હોય તો લંકા સાથે રાવણને ઉઠાવીને સમુદ્રમાં દબાડી દઉં. જામવાને આ આવેશ જોયો. એમણે હનુમાનજીને કહ્યું ઉતાવળમાં કામ કરશો નહીં, લંકાને સમુદ્રમાં ડૂબાડશો તો પછી જાનકીજી પણ સમુદ્રમાં ડૂબી જશે. હમણાં તો શ્રી સીતાજી ક્યાં વિરાજે છે તે જાણીને પાછા આવી જાઓ. શ્રી હનુમાનજી 100 યોજન વિશાળ સમુદ્ર ઓરંગી જવા માટે તૈયાર થયા. સીતારામ 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 સીતારામનો સતત જપ કરતા હતા. રામજીની અવલૌકિક શક્તિ શ્રી હનુમાનજીને પ્રાપ્ત થઈ. યદ તદ વિશુદ્ધાનું ભવા માત્ર મેકમ સ્વતેજશા ધ્વસ્ત ગુણ વ્યવસ્થમ પ્રત્યેક પ્રશાંતમ સુધી યોગ લબન્નમ હનુમાન રૂપમ નિરહમ પ્રબદ્ધે. સુંદર કાંડ શાંતમ શાશ્વતમ પ્રમેમંધમ નિવારણ શાંતિ પ્રદમ. બ્રહ્મા શંભુ અણીન્દ્રે સેવ્યમ નિશમ વેદાંત વેદમ વિભુમ. રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયા મનુષ્યમ હરિ. વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલ ચુડામણીમ. હનુમાનનો કૂદકો. પરમાત્મા શ્રી રામ કૃપા કરે છે ત્યારે જ શ્રી રામ નામમાં પ્રીતિ થાય છે. માનવનું અનેક જન્મનું પાપ એવું છે કે એને શ્રી રામ નામમાં પ્રીતિ થતી નથી. શ્રી રામ નામ અતિશય સરળ છે. 12:30 એક વાગે અહીંથી ઘેર ગયા અને 5 પછી આવ્યા તે સમયમાં શ્રી રામ નામનો જપ કેટલો કર્યો? ઘેર જઈને સુરણ અને બટાટાનો જપ કર્યો છે. માનવ ખાય તે ખોટું નથી. માનવ બહુ ભૂખ્યો રહે ને તો ભગવાનને તે ગમતું નથી. ગીતાજીમાં પ્રભુએ આજ્ઞા કરી છે, કર્ષ્યંતઃ શરીરસ્થમ ભૂતગામમ ચેતસઃ માં ચૈવાંતઃ શરીરસ્થમ તાન્વિદ્રિય સુનિશ્ચયાન. અતિશય ઉપવાસ કરીને શરીરને અને મનને બહુ ત્રાસ આપશો નહીં, પણ ખાવામાં અતિશય મન પણ રાખશો નહીં. મન પરમાત્મામાં રાખો, પરમાત્માના નામ જપમાં સતત પરોવી રાખો. માનવ પરમાત્માના નામ સાથે પ્રીતિ કરે તો જ એના પાપ છૂટે. પાપ ઘણા ભાગે બધા જ કરે છે. ભણેલો પાપ કરે છે અને અભણ પણ પાપ કરે છે. ગરીબ પાપ કરે છે અને શ્રીમંત પણ પાપ કરે છે. વધારે તો શું કહું, કથા સાંભળનાર પણ પાપ કરે છે અને કથા કરનારો પણ પાપ કરે છે. પાપ તેનું છૂટે છે જે પરમાત્માના નામ સાથે પ્રીતિ કરે છે. પુણ્ય કરવું એ થોડું સહેલું છે, પણ પાપ છોડવું એ બહુ કઠણ છે. માનવ એક બાજુથી પુણ્ય કરે છે અને બીજી બાજુથી પાપ પણ ચાલુ રાખે છે. સરવારો કરતા હાથમાં કંઈ આવતું નથી. બહુ પુસ્તકો વાંચશો તેથી પાપ છૂટશે નહીં હો? ચારેય ધામની તમે યાત્રા કરો, વિષ્ણુ યાગ કરો, ધર્મ સારા બાંધો, પાપ નહીં છૂટે. પાપ તો પરમાત્માના નામ સાથે પ્રીતિ કરવાથી જ છૂટે છે. પાપ પહેલાં મનમાં આવે છે, પછી વાણીમાં અને તે પછી વર્તનમાં આવે છે. પાપ જેવું મનમાં આવે કે ઠંડા જળથી સ્નાન કરો અને પછી પરમાત્માનું નામ સ્મરણ કરો, કીર્તન કરો, પ્રભુને પ્રાર્થના કરો કે હે નાથ, મારું મન મારે વશ રહેતું નથી, કૃપા કરો, મને ઉગારો. સાચા હૃદયથી પ્રાર્થના કરશો તો પ્રભુ રક્ષણ કરશે. મનથી શરીરથી પાપ થવાનું છે એમ લાગે ત્યારે ભગવાનના નામનું કીર્તન કરો. પરમાત્માને સાથે રાખી પાપ કરે તેની પાપની વાસના છૂટે છે. પાપની આદત ધીરે ધીરે છૂટે છે. પાપની આદત છોડવાનો આ એક જ ઉપાય છે. મનમાં પાપ આવે, ખરાબ વિચાર આવે, આંખમાં વિકાર આવે ત્યારે પરમાત્માના નામ અમૃતનો પાન કરશો તો વિષયો તમને નહીં પજવે. ભોગી મનુષ્ય કોઈ દિવસ યોગી થઈ શકે નહીં. કરિકારનો મનુષ્ય ભોગી છે તે યોગી થવા જશે તો તેને જલ્દી સફળતા નહીં મળે. કરિયુગના માનવો માટે નામા અમૃત એ જ સરળ ઉપાય છે. રામ નામુ કલી અભિમત દાતા હિત પરલોક લોક પિતુ માતા નહીં કલી કરમ ન ભગતિ બિવેકુ રામ નામ અવલંબન એકુ. પરમાત્મા કરતા પણ પ્રભુનું નામ શ્રેષ્ઠ છે. જગત રામજીને આધીન છે પણ શ્રી રામ નામને આધીન છે. જ્યાં નામ છે ત્યાં રામને પ્રગટ થવું પડે છે. રૂપ એ પરતંત્ર છે, નામ એ સ્વતંત્ર છે. જ્યાં વૈષ્ણવ પ્રેમથી શ્રી રામ શ્રી રામ શ્રી રામ નામનો જપ કરે છે ત્યાં ભગવાનને પ્રગટ થવું જ પડે છે. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે પરમાત્માનું સ્વરૂપ જ્યારે નામથી પ્રગટ થાય છે ત્યારે જીવને લાભ છે. ઈશ્વર તો સર્વવ્યાપક છે, સર્વ કાર્ય અને સર્વ ઠેકાણે વિરાજેલા છે, પણ જીવને એનો બહુ ઉપયોગ નથી. આ સર્વવ્યાપક પરમાત્માને મહાપુરુષો નામથી પ્રગટ કરે છે. નિર્ગુણ નિરાકાર ઈશ્વર સર્વકાર છે અને સર્વમાં છે. દેશ કાળની ઉપાધિ ઈશ્વરને નથી. અમુક જગ્યામાં ઈશ્વર છે અને અમુક જગ્યામાં નથી, એવું નથી. પરમાત્મા અંદર બહાર સર્વત્ર છે. ઈશ્વર આપણી અંદર છે છતાં પણ જીવ અજ્ઞાની છે. અંદર ભગવાન વિરાજેલા છે છતાં જીવ બહુ દુઃખી થાય છે. કોઈની છાતીમાં બહુ દુખાવો થતો હોય તો અંદર વિરાજેલા પરમાત્માને દયા કેમ આવતી નથી? કોઈ બહુ રડતું હોય તો અંદર જે ઈશ્વર છે તે એનું દુઃખ કેમ દૂર કરતા નથી? નિર્ગુણ નિરાકાર ઈશ્વર ન તો દયાળુ છે ન તો નિષ્ઠુર છે. ઈશ્વર અંદર છે છતાં જીવ દુઃખી છે. જે ભગવાન આપણું દુઃખ દૂર ન કરે તે ભગવાન સા કામના. નિર્ગુણ નિરાકાર ઈશ્વર અંદર છે બહાર છે સર્વવ્યાપક છે. તે કોઈને સુખ આપતા નથી અને કોઈનું દુઃખ દૂર કરતા નથી. એ છે એટલું જ. દીવાના પ્રકાશમાં કોઈ બહુ રડતો હોય તો દીવાને દયા આવે છે? દીવો નિષ્ઠુર નથી અને દીવો દયારુ પણ નથી. તે પ્રકાશ આપે છે. દીવાના પ્રકાશમાં કોઈ પાપ કરે કે કોઈ પુણ્ય કરે દીવાના પ્રકાશમાં કોઈ હસે કે કોઈ રડે દીવો એમ કહે છે કે મારે એની સાથે કાંઈ સંબંધ નથી, મારો કોઈ મિત્ર નથી અને મારો કોઈ શત્રુ નથી. અંદર જે ભગવાન વિરાજેલા છે તે દીવા જેવા છે. તે કેવળ પ્રકાશ આપે છે, તે તેજોમય છે. મન બુદ્ધિ ઇન્દ્રિયોને પ્રકાશ આપે છે. નિર્ગુણ નિરાકાર ઈશ્વરને કોઈ પણ ક્રિયા નથી. નિર્ગુણ નિરાકાર અંતર્યામી પરમાત્મા કોઈનો દુઃખ દૂર કરતા નથી. ત્યારે સગુણ ભગવાન તો દયારૂ છે પણ સગુણ પરમાત્મા અધિકારી જીવ ઉપર જ કૃપા કરે છે. રામજી જ્યારે પ્રત્યક્ષ વિરાજતા હતા ત્યારે આપણે પણ કોઈ ઠેકાણે જરૂર હતા હો, અને છતાં હજુ આ ભવાટવીમાં રખડીએ છીએ. રામજીના દર્શન અનેક જીવોને થયા છે પણ બહુ સુધર્યા નથી. બધાને મુક્તિ મળી નથી. અધિકારી જીવોને જ રામજી અપનાવે છે. સગુણ પરમાત્મા કૃપા તો કરે છે પણ કૃપા કરતા પહેલા થોડી કસોટી કરે છે કે આ લાયક છે કે નહીં. શેર બસેર શાક લેવું હોય ને તો કેટલાક લોકો આખું બજાર ફરે છે, એક સાધારણ વસ્તુ પણ માનવ કસોટી કર્યા વિના લેતો નથી, ત્યારે સગુણ પરમાત્મા કૃપા કરે તે પહેલાં થોડીક કસોટી કરે ને કે આ જીવ કેવો છે, લાયક છે કે નહીં, નિર્ગુણ નિરાકાર તો કૃપા કરતા જ નથી, સગુણ પરમાત્મા જે અધિકારી જીવ છે એના ઉપર જ કૃપા કરે છે, ત્યારે શ્રીરામ નામ તો અનઅધિકારીને પણ અધિકારી બનાવે છે, પરમાત્માનું નામ સ્વરૂપ સર્વ કરતાં શ્રેષ્ઠ છે, નિર્ગુણ નિરાકાર ઈશ્વર અને સગુણ સાકાર પરમાત્મા આ બે કરતાં પણ નામ સ્વરૂપ શ્રેષ્ઠ છે, નિર્ગુણ સ્વરૂપ સૂક્ષ્મ હોવાથી આંખને દેખાતું નથી, હાથમાં આવતું નથી, તેનો અનુભવ બુદ્ધિથી થાય છે, ભગવાનનું સગુણ સ્વરૂપ એવું તેજોમય હોય છે કે તેજ સહન કરવાની આપણામાં શક્તિ નથી, નિર્ગુણ સૂક્ષ્મ છે, સગુણ તેજોમય છે, તેથી આપણા જેવા માટે તો ભગવાનનું નામ સ્વરૂપ અતિ ઉત્તમ છે, ભગવાન પોતાના સ્વરૂપને છુપાવી શકે પણ નામને છુપાવી શકતા નથી, નામ સ્વરૂપ પ્રગટ થાય છે, સુમિરીય નામ રૂપ બીનું દેખે આવત હૃદયમ સ્નેહ વિશેષે, નામ રૂપ ગતિ અકત કહાની સતુજત સુખદ ન પરતી બખાની, અગુણ સગુણ બીચ નામ સુસાખી ઉભય પ્રબોધક ચતુર દુભાષી, તુલસીદાસ મહારાજે તો રામાયણમાં શ્રી રામ નામને ખૂબ પ્રણામ કર્યા છે, રામજીએ અહલ્યાજીનો ઉદ્ધાર કર્યો પણ અહલ્યાજી લાયક હતા, શ્રી રામચરણનું સ્મરણ કરતા હતા, શ્રી રામ નામ દુર્બુદ્ધિ અહલ્યાનો વિનાશ કરે છે, રામ એક તાપસ તિય તારી નામ કોટી ખલુ કુમતી સુધારી, રામજીએ તો એક અહલ્યાજીનો ઉદ્ધાર કર્યો પણ આજે હજારો વર્ષ થયા, રામ નામથી ઘણા જીવોનો ઉદ્ધાર થયો છે, રામજી પ્રત્યક્ષ વિરાજતા હતા ત્યારે તો બહુ થોડા જીવોનું પ્રભુએ કલ્યાણ કર્યું છે, આજે પ્રત્યક્ષ રામ નથી પણ રામ નામનો આશ્રય કરે તો ઘણાના જીવન સુધરે છે, નામ ઉદારે અમિત ખલ ભેદ વિદિત ગુણ ગાથ, એક વાર એવું થયું કે રાજમહેલમાં એક નોકર કામ કરતો હતો, એની નજર રાજકન્યા ઉપર પડી, રાજકન્યા બહુ સુંદર હતી, એકવાર રાજકન્યાને જોયા પછી એ નોકર મનની શાંતિ રાખી શક્યો નહીં, તેનું મન ચંચળ થયું, આખો દિવસ તો રાજકન્યાનું ચિંતન કરવા લાગ્યો, તેને ખાવાનું ભાવતું ન હતું, રાત્રે નિંદ્રા આવતી ન હતી, તેની પત્ની રાણીની દાસી હતી, એ રાણીની ખાસ સેવા કરતી હતી, રાણીનો એના ઉપર સ્નેહ પણ હતો, દાસી પતિવ્રતા હતી, એ પતિદેવને દુઃખી જોઈ વારંવાર પૂછતી કે તમે કેમ હમણાં ઉદાસ લાગો છો, પતિએ કહ્યું મારું દુઃખ કોઈ દૂર કરી શકે એમ નથી, પત્નીએ પૂછ્યું એવું તે શું દુઃખ તમને છે, પતિએ કહ્યું આ રાજકન્યા મેં જોઈ ત્યારથી હવે મારું મન હાથમાં રહ્યું નથી, કોઈ પણ રીતે રાજકન્યા મને મળે તો જ હું સુખી થઈશ, પણ એ શક્ય નથી. પત્નીને દયા આવી, એણે કહ્યું હું યુક્તિ કરીશ. દાસીએ રાણીની ખૂબ સેવા કરવા માંડી. સેવામાં વશીકરણ હોય છે. એક દિવસ રાણીએ દાસીને પૂછ્યું, આજે તું કેમ ઉદાસ લાગે છે? દાસીએ કહ્યું, હું શું કહું, પતિનું સુખ એ જ મારું સુખ, પતિનું દુઃખ એ જ મારું દુઃખ, મારા પતિદેવ દુઃખી છે. રાણીએ પૂછ્યું, દુઃખનું કારણ શું? દાસીએ કહ્યું, મહારાણીજી, કારણ કહેતા મને બહુ દુઃખ થાય છે, સંકોચ થાય છે. રાજકન્યાને જોયા ત્યારથી એમનું મન ચંચળ થયું છે. એમને એવી ઈચ્છા થઈ છે કે રાજકન્યા એમને મળે. રાણીએ સત્સંગ કર્યો હતો હો? એણે વિચાર કરીને કહ્યું, તારા પતિને હું મારી કન્યા આપવા તૈયાર છું, પણ તું તેને એક કામ કરવાનું કહે. ગામ બહાર બગીચામાં બેસીને તે નકલી સાધુનો વેશ ધારણ કરે. સાધુ બનીને ત્યાં શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ જપ કરે. આંખ ઉગાડે જ નહીં, આંખ બંધ રાખીને જપ કરવાનો. હું રાજમહેલમાંથી જે કંઈ મોકલું એ જ ખાવાનું, બીજું ખાવાનું નહીં, બોલવાનું નહીં, કોઈને નજર આપવાની નહીં. 6 મહિના સુધી એવી રીતે બરાબર અનુષ્ઠાન કરે તો મારી કન્યા હું તેને આપવા તૈયાર છું. દ્રષ્ટાંતને બહુ લંબાવવાની જરૂર નથી. તે નકલી સાધુ બન્યો. ગામની બહાર બગીચામાં બેસીને રામ નામનો જપ કરવા લાગ્યો. રાણીએ એવી વ્યવસ્થા કરેલી તે રાજમહેલમાંથી તેને સાદું ભોજન આપવામાં આવતું. ભક્તિમાં અન્ન દોષ વિઘ્ન કરે છે. રાજસી તામસી અન્ન ખાનાર બરાબર ભક્તિ કરી શકતો નથી, અને કદાચ કરે તો એને ભક્તિમાં આનંદ આવતો નથી. જેનું ભોજન બહુ સાદું છે, સાત્વિક છે, એ જ ભક્તિ કરી શકે છે. રાણીએ વિચાર્યું હતું કે 6 મહિના સાધુ સાત્વિક પવિત્ર અન્ન ખાય અને રામ નામનો જપ કરે તો આજે જે એની બુદ્ધિ બગડેલી છે તે 6 મહિનામાં સુધરી જશે. નકલી સાધુ થઈ આંખ બંધ રાખીને રાજકન્યા માટે એ રામ નામનો જપ કરતો હતો. રામ નામનો સતત જપ કરવાથી એને હવે પરમાત્માનો થોડો પ્રકાશ દેખાવા લાગ્યો હતો. 2 મહિના થયા, 4 મહિના થયા, ધીરે ધીરે એનું મન શુદ્ધ થવા લાગ્યું. પછી તો મન એટલું બધું શુદ્ધ થયું કે રાજકન્યા માટે એને જે મોહ થતો હતો તે હવે ઉતરી ગયો. અન્નમાંથી મન બને છે. અન્નમયમ સૌમ્ય મનઃ, પેટમાં જે અન્ન જાય છે એના 3 ભાગ થાય છે. અન્નનો સ્થૂળ ભાગ મળ રૂપે બહાર આવે છે. અન્નના મધ્ય ભાગથી રુધિર અને માંસ ઉત્પન્ન થાય છે. અન્નના સૂક્ષ્મ ભાગથી મન બુદ્ધિના સંસ્કાર બને છે. જેના ચારિત્ર્યમાં તમને પૂર્ણ વિશ્વાસ નથી તેને તમારા રસોડામાં આવવા દેશો નહીં. કદાચ રસોડામાં આવે તો તેને અન્નજળને અડકવા દેશો નહીં. પેલા માણસે 6 મહિના સુધી નિયમથી સાદું ભોજન કર્યું. આંખ બંધ રાખીને નકલી સાધુ થઈને રામ નામનો જપ કર્યો છે. 6 મહિના પછી એ સાચો સાધુ થયો. એના હૃદયનું અને સ્વભાવનું પરિવર્તન થયું. રાણી રાજકન્યાને લઈ ત્યાં આવી એણે કહ્યું કે મહારાજ હવે આંખ ઉગાડો, મારી કન્યા હું તમને આપવા આવી છું. પેલાએ કહ્યું હવે મને જોવાની ઈચ્છા થતી નથી, કોઈ સુંદર રાજકુમાર સાથે એનું લગ્ન કરો, હું એને વંદન કરું છું, મારી ભૂલ થઈ હતી. રામ નામથી અનેકની બુદ્ધિ સુધરે છે, દુર્બુદ્ધિ એ જ રાક્ષસી છે. રામચંદ્રજીએ અહલ્યાનો ઉદ્ધાર કર્યો તેમાં શું આશ્ચર્ય છે? રામ નામ અનેક જીવોની દુર્બુદ્ધિને સુધારે છે. રામજી કરતા પણ રામ નામનો મહિમા વિશેષ છે. શ્રી રામ નામ સાથે પ્રીતિ કરશો તો પાપ છૂટશે, શ્રી રામ નામ સાથે પ્રીતિ કરશો તો મનનો મેલ ધોવાશે. એક પૈસાનોય ખર્ચ નથી. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ જપ કરો, તમારું કલ્યાણ થશે. તમે ખૂબ જપ કરશો ને તો તમને એવો અનુભવ થશે કે ઠાકોરજી મારી સાથે છે. નામમાંથી રૂપ પ્રગટ થાય છે. પરમાત્માના જે નામનો તમે સતત જપ કરશો, પ્રભુનું તે સ્વરૂપ તમારી સાથે રહેશે. નામ એ રૂપને પ્રગટ કરે છે. ભગવાન શંકર માતા પાર્વતીજીને આ કથા સંભળાવે છે. તતઃ કપિના મૃષભેણ ચોદિતઃ પ્રતિત્વેગઃ પૌનાત્મ પૌનાત્મજ કપિહી પ્રહર્ષ્યમ સતા હરિ વીરવાહિનીમ ચકારરૂપમ મહદાત્મ નંદસ્તદા. શ્રી હનુમાનજીએ પોતાની સાથી વાનરોને કહ્યું કે તમે બધા અહીંયા જ વિરાજો. રામજીનું બાણ જેમ વેગમાં દોડે છે તેમ હું વેગમાં દોડતો દોડતો લંકા જાઉં છું. તમે બધા મને જુઓ, હું શ્રી સીતા માતાના દર્શન કરી કાર્ય પરિપૂર્ણ કરીને પાછો આવું છું. વાનરોના આશીર્વાદ મેળવીને શ્રી હનુમાનજી પાસેના મહેન્દ્ર પર્વત ઉપર ચડ્યા. ત્યાં એમણે શ્રી રઘુનાથજીનું ખૂબ સ્મરણ કર્યું. બાર બાર રઘુબીર સંભારી તરકે ઉ પવન તનય બલભારી જે હી ગીરી ચરણ દેઈ હનુમંતા ચલે ઉસો ગા પાતાલ તુરંતા. શ્રી રામ નામનો જપ કરતા કરતા હનુમાનજી તન્મય થઈ ગયા. એમણે અવલૌકિક ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને બે હાથ લંબાવી સિયાવર રામચંદ્ર કી જય. હનુમાનજીએ જોરથી કૂદકો માર્યો. જે પર્વત શિખર ઉપર પગ દઈને હનુમાનજીએ કૂદકો માર્યો તે પર્વત પણ પાતાળમાં પેસી ગયો. ઘણા વૃક્ષો પડી ગયા. દેવો ગંધર્વો વ્યાકુળ થયા. ઋષિઓ ગભરાયા કે આ શું છે? હનુમાનજીનો વેગ કોઈ સહન કરી શકતા ન હતા. આકાશ માર્ગથી હનુમાનજી મહારાજે પ્રયાણ કર્યું. વાનરો દર્શન કરતા હતા. પરમ આનંદ થયો. હનુમાનજી મહારાજ વિચારવા લાગ્યા, આજે હું કૃતાર્થ થવાનો છું. આજે મને શ્રી સીતા માના દર્શન થવાના છે. શ્રી રામચંદ્રજીના મંગલમય નામનો આશ્રય જે કરે તે સંસાર સાગરને તરી જાય છે. ત્યારે આ સમુદ્ર તો ક્ષુદ્ર છે, 100 યોજન વિશાળ સમુદ્રને હું ઓળંગી જાઉં તેમાં શું આશ્ચર્ય છે? હનુમાનજી મહારાજ જ્યાં સમુદ્ર ઓરંગીને જવા લાગ્યા, દેવોએ સુરસાને આજ્ઞા કરી કે આ હનુમાનજી જાય છે તો થોડી પરીક્ષા કર. આ બળવાન તો છે પણ બુદ્ધિમાન છે કે નહીં? બળ અને બુદ્ધિ જેનામાં એકત્ર થાય એ જ સમુદ્રને ઓરંગી શકે. કેટલાકમાં બર હોય છે પણ બુદ્ધિ હોતી નથી, ત્યારે કેટલાકમાં બુદ્ધિ હોય છે પણ બરનો અભાવ હોય છે. હનુમાનજીમાં અતિશય શક્તિ છે અને બુદ્ધિ પણ દિવ્ય છે. શક્તિ અને બુદ્ધિ આ બંનેનો સમન્વય હનુમાનજીમાં છે. હનુમાનજી જેવો કોઈ બુદ્ધિમાન થયો નથી અને કોઈ બળવાન પણ થયો નથી. દેવોની આજ્ઞાથી સુરસા શ્રી હનુમાનજીની પરીક્ષા કરવા માટે આવી. એ આકાશ માર્ગમાં આવીને વચમાં ઊભી રહી. એણે હનુમાનજીને કહ્યું, હે વાનર, મને બ્રહ્માજીનું વરદાન મળ્યું છે, તે પ્રમાણે આ માર્ગમાંથી જે જાય એને હું પેટમાં ઉતારું છું, ખાઈ જાઉં છું. બહુ દિવસથી મને ભૂખ લાગી છે, તું મારા પેટમાં આવ. હનુમાનજીએ હાથ જોડી કહ્યું, રામ કાજુ કરી ફિર મેં આવું, સીતા કહ સુધી પ્રભુ સુનાવો, તબ તવ બદન પૈઠી હું આઈ, સત્ય કહું મોહી જાન દે માઈ. માં હું વંદન કરું છું, હમણાં રામજીનું કામ કરવા જાઉં છું, આ રામ સેવા પરિપૂર્ણ કરીને પછી હું તારા પેટમાં આવીશ, અત્યારે તું મને જવા દે. સુરસાએ કહ્યું, તે કંઈ ચાલે નહીં, મને બ્રહ્માજીનું વરદાન છે, વરદાન મિથ્યા થાય નહીં. હનુમાનજીએ સુરસા કરતાં પણ સ્વરૂપ બહુ વધાર્યું, 5 યોજન વિશાળ સ્વરૂપ પ્રગટ કર્યું. ત્યારે સુરસાએ 10 યોજન વિશાળ મોઢું ખોલ્યું. હનુમાનજીએ વધતા વધતા 50 યોજન સુધીનું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું, તો સુરસાએ 100 યોજન વિશાળ મુખ કર્યું. અંતે હનુમાનજીએ અતિ સૂક્ષ્મ બનીને અચાનક એટલા વેગથી સુરસાના પેટમાં પ્રવેશ કર્યો કે સુરસા મોઢું બંધ કરે તે પહેલાં તો અંદર જઈને હનુમાનજી બહાર પણ આવી ગયા. હનુમાનજીની બુદ્ધિથી સુરસા પ્રસન્ન થઈ. સુરસા બોલી, બેટા તું બહુ બુદ્ધિમાન છે, તું રામજીનું કાર્ય કરી શકીશ, તારો જય જયકાર થશે. ગચ્છ સાધય રામસ્ય કાર્યમ બુદ્ધિમતા વરહ. સંસાર સમુદ્ર જે ઓરંગે છે એને સુરસા મળે છે. સંસાર સમુદ્ર ઓરંગીને સામે કિનારે લંકામાં પરાભક્તિ શ્રી સીતા માતાના જેને દર્શન થયા છે તેવા એક હનુમાનજી જ છે. બીજું કોઈ દરિયો ઓરંગી શક્યું નથી. હનુમાનજી પાસે બ્રહ્મચર્યનું બળ છે. આંખથી કાનથી જીભથી કે કોઈ પણ ઇન્દ્રિયથી બ્રહ્મચર્યનો ભંગ થવો ન જોઈએ. અને તેથી ઋષિ મુનિઓએ આપણને ખાસ આજ્ઞા કરી છે, ગ્રામ્ય ગીતમ ન શૃણુયાત, શૃંગારના ગીત સાંભળવા નહીં, શૃંગારના ચરિત્ર જોવા નહીં, લુલીને લડાવવા નહીં. જેને સંયમ રાખવો છે તે કાનથી પણ બ્રહ્મચર્યનું પાલન કરે. આ કામ એવો ભયંકર છે કે અનેકવાર એ કાનમાંથી અંદર ઘૂસી જાય છે. શૃંગારના ગીત સાંભળે, કોઈ ખરાબ શબ્દ સાંભળે તો કર્ણ દ્વારા કામ અંદર આવે છે. કોઈ ખરાબ ચિત્ર દેખાય તો આંખમાંથી કામ અંદર આવે છે. હનુમાનજીએ પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્યનું બરાબર પાલન કર્યું છે. આથી હનુમાનજીની શક્તિ દિવ્ય છે. એ જ દરિયો ઓરંગી શકે, બીજો કોઈ દરિયો ઓરંગી શકે નહીં. હનુમાનજી પાસે રામ નામનું પણ બળ છે, બ્રહ્મચર્યનું બળ છે. અને રામ નામનું બળ, આ બે બળ હોય તો સંસાર સમુદ્રને ઓરંગી શ્રી સીતામાના દર્શન કરી શકાય. પણ સંસાર સમુદ્ર ઓરંગવા જતા સુરસા વિઘ્ન કરે છે. નવા નવા રસ માંગે એ જ સુરસા છે. જીભ નવા નવા રસ માંગે છે, જીભ એ સુરસા છે. ભક્તિ એ અલૌકિક રસ છે, પણ લૌકિક રસમાં જેના જીભ અને મન ફસાયા હોય તેને ભક્તિ રસ મળતો નથી, પ્રેમ રસ મળતો નથી. લૌકિક રસ કડવા છે, પ્રેમ રસ જ મધુર છે. સાહિત્ય શાસ્ત્રમાં નવ રસ બતાવ્યા છે, ભક્તિ માર્ગમાં એક દસમો રસ બતાવ્યો છે, પ્રેમ રસ. પ્રેમ રસ સૌથી શ્રેષ્ઠ રસ છે. આ પ્રેમ રસનો સ્વાદ જેણે ચાખ્યો છે તેને જગતના અન્ય સ્વાદ ફિક્કા લાગે છે. જગતના બધા રસ કડવાશથી ભરેલા છે. આરંભમાં એમાં મીઠાશ લાગશે, પણ પછીથી ખાતરી થશે કે એમાં મીઠાશ નથી. જગતના બધા રસમાં કડવાશ ઘણી છે, મીઠાશ બહુ ઓછી છે. એક ભક્તિ રસ જ એવો છે કે જેમાં પૂર્ણ મીઠાશ છે. પ્રેમ રસ અતિ મધુર છે. કેટલાક ભક્તિના બહાને ઇન્દ્રિયોના લાડ કરે છે. ભક્તિ માર્ગમાં વિલાસી લોકો આવે તો ભક્તિ છિન્ન ભિન્ન થાય છે. તમે જીતેન્દ્રિય થશો તો ભક્તિ કરી શકશો. ભક્તિના નામે લૂલીના લાડ ન કરો. લૂલી જે માંગે તે આપવાથી શાંતિ મળતી નથી, જીભને સમજાવવાથી શાંતિ મળે છે. આજ સુધી કેટલું ખાધું? લૌકિક રસ તો જીભ અનેક જન્મોથી અનુભવે છે, એને તૃપ્તિ ક્યાં મળી છે? લૌકિક રસમાં જેનું મન ફસાયું છે તે ભક્તિ શું કરતો હશે? કેટલાક લોકો એવા હોય છે કે બારસનો બધો પ્રોગ્રામ અગિયારસના દિવસે જ નક્કી કરે છે. આવતીકાલે જમવાનું શું કરવાનું છે? એકાદશીની રાત પૂરી થાય, દ્વાદશીનો સૂર્યોદય થાય પછી એનો વિચાર કરો. એકાદશીના દિવસે અન્નનું સ્મરણ કરે એના વ્રતનો ભંગ થાય છે. એ દિવસે અન્નનું સ્મરણ પણ થાય નહીં. એકાદશીનો દિવસ અતિ પવિત્ર છે. પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિય અને અગિયારમું મન, આ અગિયાર ઇન્દ્રિયોથી સતત ભક્તિ કરવાનો પવિત્ર દિવસ એને એકાદશી કહે છે. બાકી આજકાલ તો લોકો એકાદશીમાં અગિયાર વિષય રસોને સ્થાન આપે છે. આવું ન કરો. આવી એકાદશી કરવાથી કંઈ ફળ મળતું નથી. અગિયાર ઇન્દ્રિયોને ભક્તિ રસ આપો. એકાદશીના દિવસે બને તો પ્રવૃત્તિ ન કરો, કરવી જ હોય તો બહુ ઓછી કરો. મનથી નિશ્ચય કરો કે આજે આખો દિવસ મારે ભક્તિ કરવી છે, આખો દિવસ મારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો છે, આખો દિવસ શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું છે, શ્રી રામનું સ્મરણ કરવું છે, આજે મારે બીજું કોઈ કામ કરવું નથી. કેટલાક લોકો એવા હોય છે કે અગિયારસ આવે ને એટલે એમને એવું જ લાગે કે આજે દિવાળી આવી છે. એકાદશી એટલે દિવાળી નથી હો? શાસ્ત્રમાં એવું લખ્યું છે કે એકાદશીના દિવસે બહુ ભૂખ લાગે ને તો એક બે વાર માત્ર દૂધ પીવો. અતિશય ભૂખ લાગે તો ફર ખાઓ, બીજું કાંઈ ખાશો નહીં. એકાદશીના દિવસે અન્ન ન ખવાય. એકાદશીના દિવસે ઉપવાસ કરવો એ ધર્મ છે, પણ આપણા શાસ્ત્રો કહે છે તે આપણે માનતા નથી. ડાક્ટર કહે કે ટાઈફોઇડ થયો છે, 21 દિવસ અનાજ બંધ, ત્યારે તેનું માનીને આપણે ઉપવાસ કરીએ છીએ, પણ શાસ્ત્રનું માનતા નથી. એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે. જે એકાદશીનું વ્રત કરતો નથી તેનું જીવન વૃથા છે. એકાદશી ભક્તિ મુક્તિ આપનારી છે. એકાદશી કરનાર કદી યમલોકમાં જતો નથી. એકાદશી વ્રતનો મહિમા બહુ મોટો છે. એકાદશીનું વ્રત 3 દિવસનું છે. 10મીને દિવસે એક વખત ભોજન કરવું બની શકે તો હવિષ્યાન અન્નનું ભોજન કરવું, દૂધ ભાત જેવો સાત્વિક આહાર લેવો, 10મીને દિવસે અજીર્ણ થાય તેટલું ખાવું નહીં, તે પછી દૂધ અને બહુ બહુ તો ફળનો આહાર કરી એકાદશીને દિવસે પરમાત્માનું સ્મરણ કરે તેને એકાદશીનું પુણ્ય મળે છે. પણ મોરૈયો અને કઢી ખાય તેને જરાય પુણ્ય મળતું નથી. હા, દાળ ભાત ખાનારને પાપ લાગે અને મોરૈયો કઢી ખાય તેને પાપ ન લાગે? એકાદશીને દિવસે અન્નના દર્શન ન કરવા, અન્નનું સ્મરણ પણ ન કરવું, એકાદશીના દિવસે અન્નમાં સર્વ પ્રકારના પાપ આવીને વસે છે. અન્ન ખાનારને માથે તે જાય છે. એકાદશીને દિવસે કેટલાક લોકો સુરણ બટાટા ઉપર તૂટી પડે છે. એકાદશીના દિવસે સુરણ બટાટા ખાય તો અન્ન ખાધાનો દોષ તો નહીં લાગે, પણ એકાદશી કર્યાનું પુણ્ય નહીં મળે. એકાદશીને દિવસે પાન સોપારી પણ ન ખવાય. દિવસે સુવાય નહીં, રાત્રે રોજ કરતાં થોડું વધારે કીર્તન કરવું જોઈએ. બને તો એકાદશીની રાત્રે જાગરણ કરીને કીર્તન કરો. એકાદશીની આખી રાત પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી પણ જાગરણ કરે છે. ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. પ્રભુની સમીપ રહે તેના ઉપવાસ અને એકાદશી સાચા. ઉપવાસના દિવસે પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં સેવામાં એવા તન્મય થવાય કે ભૂખ તરસ ન લાગે, તો એ સાચો ઉપવાસ છે. અરે, અમુક વસ્તુ ન ખાવાથી જ ઉપવાસ થાય છે? એ તો સાધારણ ઉપવાસ છે, દેહનો ઉપવાસ છે. સાચો ઉપવાસ તો મનનો હોવો જોઈએ, શરીરથી નહીં પણ મનથી. પરમાત્માના ચરણોમાં રહેજો. તે પછી 12મા દિવસે એક વખત આહાર કરો. 12મા દિવસે બ્રાહ્મણનું સન્માન કરીને પછી પ્રસાદ ગ્રહણ કરો. દ્વાદશીને દિવસ 2 વખત ભોજન કરે તેની એકાદશીનો ભંગ થાય છે. એકાદશી આ પ્રમાણે વિધિપૂર્વક કરો. તમે એવી ઈચ્છા તો રાખો કે મારે બરાબર એકાદશી કરવી છે. માનવ પવિત્ર ઈચ્છા રાખતો હોય તો ભગવાન પણ એને મદદ કરે છે. તમે એવો નિશ્ચય કરશો ને તો ઠાકોરજી તમને એવી શક્તિ આપશે. સત્યનારાયણની કથામાં આવે છે કે એક દરિદ્ર બ્રાહ્મણ હતો, પાસે કંઈ હતું નહીં. તેને એવી ઈચ્છા થઈ કે મને કંઈક મળે તો હું સત્યનારાયણની પૂજા કરીશ, મારે સત્યનારાયણની પૂજા કરવી છે. બ્રાહ્મણે આવો પવિત્ર સંકલ્પ કર્યો. પ્રભુએ એનો સંકલ્પ પરિપૂર્ણ કર્યો. સંકલ્પ ભગવાન પરિપૂર્ણ કરે છે. તમે એવો નિશ્ચય કરો કે આજે મારે બરાબર ઉપવાસ કરવો છે. તમે નિર્જર કરો. એવું કહેતા તો મને બીક લાગે છે, કેમ કે હું નિર્જર કરતો નથી. તો તમને શી રીતે કહું કે તમે નિર્જર કરો, દૂધ અને ફળ ઉપર રહો, તમારા પાપ ભરી જશે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ઘરમાં બધું હોવા છતાં વિવેકથી દુઃખ સહન કરીને જે ભક્તિ કરે છે તેના ઉપર ભગવાન કૃપા કરે છે. દુઃખ સહન કરીને ભક્તિ કરો. જે દુઃખ સહન કરે છે તેને ભગવાન દિવ્ય શક્તિ આપે છે, વિષય રસનો મનથી પણ ત્યાગ કરશો તો ભક્તિ સિદ્ધ થશે, ભોગ અને ભક્તિને વેર છે। લૌકિક રસને જીવ જ્યાં સુધી આધીન હોય ત્યાં સુધી તેને અલૌકિક રસ મળતો નથી। કેટલાક વૃદ્ધ થાય તો પણ તેમને પાપડ વગર ચાલતું નથી। વૃદ્ધાવસ્થામાં દાંત પડી ગયા હોય, ચાવી શકાતું ન હોય તો પણ પાપડનો રસ છૂટતો નથી। તે ખાંડણીમાં ખંડાવી પાપડનો ભૂક્કો કરીને પણ ખાય છે। કેટલાકને રોજ અથાણા જોઈએ, આમ ક્યાં સુધી ચાલશે? લૂલીના લાડ ક્યાં સુધી કરશો? ભક્તિનો અલૌકિક રસ તેને જ મળે છે જે ષડ વિષયો ના પંજામાંથી મુક્ત છે। આ ષડ રસને જે આધીન થાય છે તેને પ્રેમ રસ ભક્તિ રસ મળતો નથી। આનંદ એ કોઈ વસ્તુમાં નથી, આનંદ અંદર છે। આનંદ ઈશ્વર સાથે તન્મય થવામાં છે, આનંદ ઈશ્વરની એકાગ્ર ભક્તિમાં છે, આનંદ ભક્તિ રસમાં છે। જે ષડ રસ ઉપર વિજય મેળવે તેને ભક્તિ રસ મળે છે। ભક્તિ કરવી સહેલી નથી, ભક્તિ કરવી હોય તેણે મનને મારવું પડે છે, જીભના રસ ઉપર કાબૂ મેળવવો પડે છે। જે લૂલીનો ગુલામ છે તે ભક્તિ કરી શકતો નથી। ભક્તિ માર્ગમાં સુરસા વિઘ્ન કરે છે। લૌકિક રસમાં જીભ ફસાય, મન ફસાય, એ ભક્તિમાં બહુ વિઘ્નરૂપ છે। અનેક વાર એવું પણ થાય છે કે લૂલીના લાડ કરવા માટે કેટલાક ઠાકોરજીનું બહાનું કરે છે કે ભગવાનને માટે કંઈક કરો ને, ભગવાનને માટે કરવાની ઈચ્છા હોય, ઠાકોરજી આરોગવાના છે, હું પરમાત્માને માટે કરું છું એવી ભાવના હોય તો એ ભક્તિ કહેવાય, એ બહુ સારી વાત છે। પણ એ સામગ્રીમાં પ્રભુનું અર્પણ કર્યા પછી એ પ્રસાદમાં તમારી થોડી પણ વાસના હશે તો તે ભક્તિ નથી। થોડો પ્રસાદ હતો અને અચાનક 10-15 વૈષ્ણવ આવીને ઊભા રહ્યા, તે કેટલાક હોશિયારી કરે છે કે થારી અંદર ઢાંકી રાખો, આ તો 15-20 જણા છે, આ બધું આપવા બેસીશું તો પછી આપણા માટે કંઈ રહેશે નહીં, આ બધાને સાકર આપશો તો ચાલશે, આ બધા ગયા પછી આપણે ઘરના બધા ભેગા થઈને પ્રસાદ લઈશું, મંદિરમાં મુખ્યાજી માન ભોગ અંદર રાખે છે અને 12 ભક્તોને ચરણામૃત આપે છે, તુલસી આપે છે, અરે તું માન ભોગ બહાર કાઢને। પણ મુખ્યાજી સમજે છે કે માન ભોગ ભક્તોને આપી દઈશ તો મારા માટે શું રહેશે? ભગવાનનો પ્રસાદ તમારા આંગણે જે જીવ આવે તેને આપજો। ભગવાન 1000 મુખથી આરોગ્ય છે, ભગવાન એકલા કોઈ દિવસ આરોગતા નથી, અનેકના મુખથી આરોગ્ય છે, ગરીબના મુખથી આરોગ્ય છે, વૈષ્ણવના મુખથી આરોગ્ય છે, પવિત્ર બ્રાહ્મણના મુખથી આરોગ્ય છે। બ્રાહ્મણો અશ્ય મુખ માસિતઃ, સંસાર સમુદ્ર ઓરંગવા જાય, પરાભક્તિ શ્રી સીતામાના દર્શન કરવા જાય તેને સુરસા ત્રાસ આપે છે। જેને સુરસા ઉપર વિજય મેળવ્યો છે તે જ માતાજીના દર્શન કરી શકે છે। જેને સારું સારું ખાવાની ઈચ્છા થાય છે તેને ભક્તિનો રંગ લાગ્યો નથી, તેને ભજનાનંદ મળ્યો નથી, એટલે એ બહારના વિષયોમાં આનંદ શોધવા જાય છે। જ્યારે જ્યારે જીવ પાસે ભજન આનંદ આવે છે ત્યારે ત્યારે સુરસા વિઘ્ન કરે છે, સેવા પૂજા કરતા પ્રભુ ભજન કરતા મન રસોડામાં જાય તો માનજો કે સુરસા આવી જીવ અને બ્રહ્માનું મિલન થતાં સુરસા અટકાવે છે.